પ્રકરણ 3. બાઇબલના ઇસરાયેલનો ઇતિહાસ તો વિજય અને દુઃખદ બાબતોથી ભરેલી એક લાંબી સર્પાકાર ઘટના છે. ઈશ્વરને આશ્ચર્ય થયું નહોતું. લોકો પાસેથી કેવી અપેક્ષા રાખવી તે ઈશ્વર જાણતા હતા. તે જાણતા હતા કે તે કોનો સામનો કરી રહ્યા છે. લાંબા સમય સુધી એક જ સ્થળે રહીને થાકી જવું. ઈશ્વરે ઇબ્રાહીમને જણાવ્યું હતું કે તેના સંતાનોનું ભવિષ્ય મુશ્કેલ હશે. ઈશ્વરે પ્રમાણિકપણે ઇબ્રાહીમને કહ્યું હતું કે તું ખચિત જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે. ઉત્પત્તિ 15:13. એ ખરાબ સમાચાર હતા, તો પણ ઈશ્વરે તેને આશા આપી હતી કે જે લોકોની તેઓ સેવા કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. ઉત્પત્તિ 15:14. ઇબ્રાહીમના સંતાનો ખરેખર તેના પૌત્ર યાકૂબ, જેનું નામ બદલીને ઇસરાયેલ કરવામાં આવ્યું હતું, તેની આગેવાનીમાં મિસરમાં ફારૂન રાજાના અધિકાર હેઠળ આવી ગયા. નિર્ગમન 1. દુકાળથી બચવા માટે ઈશ્વરની અનુમતિમાં તેઓ ત્યાં ગયા હતા. ઉત્પત્તિ 45:5-11. જો કે તેમણે જે ખોટું કાર્ય કર્યું એ તો એ હતું કે દુકાળનો સમય પૂરો થયા બાદ તેમણે ત્યાંથી પાછા ફરવું જોઈતું હતું, પરંતુ તેઓ પાછા ફર્યા નહીં. તેઓ ઘણા લાંબા સમય સુધી મિસરમાં જ રહ્યા. મિસરમાં ઇસરાયેલીઓની સંખ્યા એટલી વધી ગઈ કે ફારૂન રાજાને એમ લાગ્યું કે હવે દેશના રાજા તરીકે રહેવું કઠિન થશે. નિર્ગમન 1:8-10. તેથી તેણે તેમના માથે બોજ નાખ્યો અને તેમની પાસે સખત વેટ કરાવી અને જે છોકરો જન્મે તેને મારી નાખવાનો હુકમ કર્યો. નિર્ગમન 1:14-16. પરંતુ ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો અને તેમને ઘણા વધાર્યા. નિર્ગમન 1:8-21. ઇસરાયેલે આવી કઠિન પરિસ્થિતિમાં મિસરમાં 4 સદીઓ પસાર કરી. અંતે ઈશ્વરે હસ્તક્ષેપ કરીને મૂસા નામના એક છોકરાનો જીવ બચાવ્યો. ઈશ્વરે પરિસ્થિતિને એવી અંકુશમાં લીધી કે તે છોકરાનો ઉછેર ફારૂનની આગળ તેના ઘરમાં જ કરવામાં આવ્યો. નિર્ગમન 2:1-10. મૂસા રાજકુમાર તરીકે જીવન જીવતો હતો, પરંતુ એક દિવસે તેણે એક ઇસરાયેલીને બચાવવા માટે એક મિસરી માણસને મારી નાખવાનો મોટો અપરાધ કર્યો. તેથી તેણે ન્યાયથી બચવા માટે મિસરમાંથી નાસી જવું પડ્યું. મૂસાને મિદ્યાન નામના અરણ્યમાં નવું જીવન મળ્યું. ઈશ્વર સિનાય પર્વત પર બળતા ઝાડવામાં તેને મળ્યા અને એ મુલાકાતથી તેના લોકો અને જગતનો ઇતિહાસ બદલાઈ જવાનો હતો. નિર્ગમન 3:1-15. ઈશ્વરે મૂસાને ફારૂનનો સામનો કરવા માટે મિસરમાં પાછો મોકલ્યો. તેણે ઇસરાયેલીઓને છોડવાની માંગણી કરવાની હતી. ઈશ્વરે મૂસાનું રક્ષણ કરવાનું અને તેને બળ આપવાનું વચન પણ આપ્યું હતું. નિર્ગમન 3:16-22. બાકીની વાત તો જગતની પ્રસિદ્ધ વાતોમાંની એક વાત છે. જો તમે ક્યારેય બાઇબલ વાંચ્યું ન હોય તો પણ કદાચ આ વાત સાંભળી હશે અથવા તો તેના વિશેનું ચલચિત્ર જોયું હશે. જ્યારે ફારૂને ઇસરાયેલીઓને જવા દેવાનો ઇનકાર કર્યો ત્યારે ઈશ્વરે મિસર અને તેના દેવો વિરુદ્ધ વિપત્તિઓ મોકલી હતી. નિર્ગમન 7:12. મિસરની ગુલામીમાંથી ઇસરાયેલીઓને છોડાવવા માટે ઈશ્વરે મૂસાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે મિસરીઓએ તેમને મારી નાખવા માટે અરણ્યમાં તેમનો પીછો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ઈશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા હતા. નિર્ગમન 13:17 થી નિર્ગમન 14મો અધ્યાય. લાલ સમુદ્રમાંથી પસાર થવું એ તો બાઇબલમાં જણાવેલ અદ્ભુત ચમત્કાર છે, પરંતુ ઈશ્વરે કોઈ ખેલ બતાવ્યો નહોતો. ઈશ્વર તો પોતાના લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. ઈશ્વર પોતાનું કુટુંબ ઇચ્છતા હતા. નિયમ અને વફાદારી. આખરે ઈશ્વરે મૂસાની સાથે જે વાત કરી હતી તે મુજબ પોતાના લોકોને મિસરમાંથી બહાર લાવ્યા હતા. ત્યાં તેમણે ઇસરાયેલીઓને તેમના નિયમો એટલે કે 10 આજ્ઞાઓ આપી હતી. ઈશ્વરે તેમની સાથે કરાર કર્યો હતો. એ વાત ધ્યાનમાં રાખવી મહત્વની છે કે ઇસરાયેલીઓને 10 આજ્ઞાઓ આપવામાં આવી તે પહેલાંથી તેઓ ઈશ્વરના લોકો હતા. જ્યારે મૂસાએ ફારૂનનો સામનો કર્યો ત્યારે ઈશ્વરે આ લોકોને તેમના પોતાના લોકો કહ્યા હતા. નિર્ગમન 3:7, 10, 4:23, 5:1, 6:7, 7:4. નિયમો ઈશ્વરના કુટુંબમાં સ્થાન પ્રાપ્ત કરવાનું માધ્યમ નહોતા. ઇસરાયેલીઓ અગાઉથી ઈશ્વરનું કુટુંબ હતા. આપણે આ તફાવત સમજવાની જરૂર છે. તે ખૂબ જ મહત્વનું છે. ઈશ્વરના કુટુંબમાં સ્થાન પ્રાપ્ત કરવાને બદલે લોકો ઈશ્વરના કુટુંબમાં રહેવા માગે છે તે બતાવવા માટે ઈશ્વરે તેમને નિયમો આપ્યા હતા. ઈશ્વરના નિયમો એ વાતને બતાવતા હતા કે તેઓ ઈશ્વરની સાથે વિશ્વાસઘાત કરશે નહીં અને બીજા દેવોની ભક્તિ કરશે નહીં. જો તેઓ વફાદાર વિશ્વાસીઓ બની રહેશે તો ઈશ્વર બીજા દેશોની આગળ યાજકોના રાજ્ય નિર્ગમન 19:5-6 તરીકે તેમનો ઉપયોગ કરશે. માણસો પોતાના કુટુંબના સભ્યો હોય એવી ઈશ્વરની ઈચ્છા હતી. તેમણે ઇસરાયેલના જૂથથી તેની શરૂઆત કરી હતી. જો તેઓ વફાદાર વિશ્વાસીઓ બની રહે તો તેઓ બીજા દેશોને માટે આશીર્વાદરૂપ બનવાના હતા. ઉત્પત્તિ 12:3. આ કરારને સમજવાનો બીજો એક દ્રષ્ટિકોણ છે. ઈશ્વર તેમના પર પ્રેમ રાખે તે માટે તેમણે ઈશ્વરના નિયમો પાળવાના નહોતા. ઈશ્વરે અગાઉથી ઇસરાયેલ પર પ્રેમ રાખ્યો હતો. પુનર્નિયમ 7:7-8. ઈશ્વરે તો અલૌકિક રીતે ઇબ્રાહીમ અને સારાને સંતાન આપ્યું હતું અને તેના દ્વારા આવનાર સમયમાં ઇસરાયેલનું નિર્માણ થવાનું હતું. મુખ્ય મુદ્દો એ છે કે ઈશ્વર માનવીય કુટુંબની ઈચ્છા રાખતા હતા. તેઓ કુટુંબના સભ્યો બનવા માટે લાયક બને તે માટે ઈશ્વરે તેમને નિયમો આપ્યા નહોતા. તેઓ તો અગાઉથી ઈશ્વરનું કુટુંબ હતા. ઈશ્વરના નિયમો ઇસરાયેલીઓ પ્રત્યેની ઈશ્વરની મનોવૃત્તિને બદલવા માટે આપવામાં આવ્યા નહોતા, પરંતુ ઈશ્વરના બાળકોને બીજા દેવોની ભક્તિ ન કરવા, આનંદિત જીવન જીવવા અને એકબીજા સાથે સલાહ શાંતિમાં રહેવા માટે આપવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ઈશ્વરે તેમની સ્વતંત્ર ઈચ્છાને લઈ લીધી નહીં. ઈશ્વરે તેમની પાસેથી એવી અપેક્ષા રાખી હતી કે તેઓ પ્રેમથી તેમનું સર્જન કરનાર ઈશ્વર પર વિશ્વાસ કરે અને બીજા દેવોને ત્યજી દે. ઇસરાયેલનો કોઈ પણ વ્યક્તિ જો ઈચ્છે તો તે ઈશ્વરના પ્રેમનો નકાર કરી શકતો હતો. તેઓ વિશ્વાસ ન કરવાની પસંદગી કરી શકતા હતા. તેઓ બીજા કોઈ દેવની ભક્તિ કરવાની પસંદગી કરી શકતા હતા. આગળ આપણે જોઈશું કે તેમણે એવું કર્યું પણ ખરું. ઇસરાયેલીઓ સિનાઈ પર્વત, જ્યાં ઈશ્વરે તેમને નિયમશાસ્ત્ર આપ્યું હતું, ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે ઈશ્વરે એક દૂત દ્વારા તેમને વચનના દેશમાં દોર્યા હતા. નિર્ગમન 23:20-23, ન્યાયાધીશો 2:1. માર્ગમાં તેમણે એવી ફરિયાદો કરી હતી કે અમારી પાસે પૂરતું ભોજન કે પાણી નથી. ઈશ્વરે તેમને બધું પૂરું પાડ્યું. નિર્ગમન 15:22-27, 16:1-30. તેમણે ઘાતક શત્રુઓ સામે લડવું પણ પડ્યું હતું, પરંતુ ઈશ્વરે તેમને બચાવ્યા હતા. પુનર્નિયમ 2 અને 3 અધ્યાય, યહોશુઆ 11 અને 12 અધ્યાય. ગીતશાસ્ત્ર 135:10-24, પ્રેરિતોના કૃત્યો 13:19. પરિસ્થિતિ વધારે વણસી. તમે કદાચ એવો વિચાર કરશો કે ઈશ્વર ઇસરાયેલીઓને વચનના દેશમાં લાવ્યા પછી ઇસરાયેલીઓ ઈશ્વરના પ્રેમને સમજ્યા હશે અને વફાદારીપૂર્વકના વિશ્વાસમાં વૃદ્ધિ થઈ હશે, પણ એમ થયું નહીં. તેને બદલે તેમણે દુષ્ટતાની સાથે રહેવાનો નિર્ણય કર્યો. તેમણે તે દેશમાંથી મૂર્તિપૂજકોને, એટલે કે તે દેશમાં રહેતા અને બીજા દેવોની ભક્તિ કરતા લોકોને હાંકી કાઢ્યા નહીં. જાણે કે ઇસરાયેલીઓ ભૂતકાળ વિશે કંઈ જ જાણતા નહોતા કે બળવો કરવાથી વિપત્તિ આવે છે. તેમની બેવફાઈ અને ઈશ્વર પ્રત્યેના પ્રેમનો અભાવ તેમને આ નિરુત્સાહિત પ્રસંગમાં દોરી ગયા. યહોવાનો દૂત ગિલગાલથી બોખીમમાં આવ્યો અને તેણે કહ્યું કે હું મિસરમાંથી તમને કાઢી લાવ્યો ને જે દેશ વિશે તમારા બાપદાદાઓની આગળ મેં સમ ખાધા હતા તે દેશમાં તમને લાવ્યો છું, અને મેં કહ્યું હતું કે તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહીં, અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો, તેઓની વેદીઓ તોડી નાખો, પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહીં. તમે એમ કેમ કર્યું છે? માટે મેં પણ કહ્યું કે હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહીં, પણ તેઓ તમારી કૂંખોમાં કાંટારૂપ થશે અને તેમના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે. ન્યાયાધીશો 2:1-3. ઈશ્વરે ફરીથી તેમના લોકોનો ન્યાય કરવો પડ્યો. ઈશ્વરે જાણે કે એમ કહ્યું કે હવે હું તમારી સાથે નથી, તમારે મારી જરૂર નથી, તો હવે ચાલો જોઈએ કે તમે તમારી જાતે આ કામ કેવી રીતે કરો છો. ઈશ્વર જ્યારે તેમના લોકોની સાથે ન હોય ત્યારે તેમનું કેટલું ખરાબ થયું છે તે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આપણે ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન જોઈ રહ્યા છીએ, તેથી ઈશ્વરનો પ્રતિભાવ પણ અગાઉ જેવો જ લાગે છે. ઇસરાયેલીઓને તેમની સમસ્યામાંથી બહાર કાઢવા માટે ઈશ્વર વારંવાર તેમની પાસે પાછા આવે છે. આપણે બધા આવા લોકોને ઓળખીએ છીએ. કદાચ તમે તેમાંના એક હશો. તમે પણ કોઈ વ્યક્તિ પ્રત્યેના પ્રેમને લીધે તર્ક વિરુદ્ધ જઈને પણ તેમને મદદ કરી હશે. જો તમે ઈશ્વરના આ કાર્ય વિશે વિચાર કરો તો તે તમને પાગલ પણ લાગશે, પરંતુ તેઓ ઈશ્વરનો નકાર કરે તો પણ ઈશ્વર માનવીય કુટુંબની ઈચ્છા રાખે છે. તેમનો પ્રેમ તર્કની ઉપેક્ષા કરે છે. ઉપર જે પ્રસંગની વાત કરવામાં આવી છે તે જે પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે તે ન્યાયાધીશોના આખું પુસ્તકમાં ક્યારેય અંત ન આવે એવા આત્મિક બંડનું ઘટનાચક્ર ચાલતું જોવા મળે છે. તેના લીધે દુઃખો આવે છે ત્યારે તેઓ પ્રભુને પુકાર કરે છે અને પ્રભુ તેમના પર પ્રેમ રાખીને તેમની પાસે આવે છે. કેટલીક સદીઓ સુધી આ ઘટનાચક્ર ચાલ્યા કરે છે. તે જ્યારે તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે ઇસ્રાયેલીઓ શમુએલ, કે જે યાજક અને પ્રબોધક હતો, તેની પાસે તેમના માટે રાજાની માંગણી કરે છે. લોકોએ રાજા તરીકે શાઉલની પસંદગી કરી હતી. તે એક અણધારી આફત હતી, તેમાં કોઈ આશ્ચર્ય નથી. તમે સમજી શકો છો કે એક છુપાયેલા માણસને બહાર કાઢીને રાજા તરીકે નિમવામાં આવે તો એ પસંદગી સારી હોતી નથી. પહેલો શમુએલ 10:22. આખરે ઈશ્વરે શાઉલના સ્થાન પર દાઉદની પસંદગી કરી. દાઉદે નૈતિક રીતે ભૂલ કરી હતી ખરી, પણ તે શાઉલ કરતાં સારો હતો. તેણે ક્યારેય ઈશ્વર સાથે બેવફાઈ કરી નહીં અને ઈશ્વર માટેના તેના પ્રેમમાં અછત આવી નહીં. તેણે ઈશ્વરના નૈતિક નિયમો તોડ્યા હતા, પરંતુ તેણે પસ્તાવો કર્યો અને ક્યારેય બીજા દેવની ભક્તિ કરી નહીં. તેથી ઈશ્વરે દાઉદની સાથે કરાર કર્યો કે તેના પુત્રો જ ઇસ્રાયેલમાં કાયદેસર રીતે રાજા બની શકશે. આ કરાર તો દાઉદના રાજવંશનું સર્જન કરવાનો કરાર હતો. ઈશ્વર ફક્ત તેના સંતાનોને જ કાયદેસર રાજા તરીકે સ્વીકારવાના હતા. દુઃખદ વાત તો એ છે કે બાઇબલમાં જણાવેલ ઇસ્રાયેલના ઇતિહાસની વાતમાં ઘણા માણસો રાજા તરીકે યોગ્ય ન હોવા છતાં આ પેઢીના હોવાને લીધે રાજા બન્યા હતા. દાઉદના સંતાનો બીજા દેવોની પાછળ ચાલવાની પસંદગી કરીને ઈશ્વર સાથે બેવફાઈ કરતા હતા. તેથી ઈશ્વરે તેઓમાંના ઘણાને દૂર કરવા પડ્યા. રાજ્યાસન પ્રાપ્ત કરનાર વ્યક્તિનો કૌટુંબિક ઇતિહાસ યોગ્ય હોવાની સાથે સાથે દાઉદના સંતાન તરીકે તેણે ઈશ્વરને પ્રેમ કરવાનો હતો. તેથી જ દરેક રાજાએ તેમની પાસે ઈશ્વરના નિયમોની પ્રત રાખવાની હતી. પુનર્નિયમ 17:18, બીજા રાજાઓ 11:12. તેણે વફાદાર વિશ્વાસી વ્યક્તિ તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ બનવાનું હતું. જમીન સંપાદન કરવાની અને ધનવાનતાની વાતમાં દાઉદનો દીકરો સુલેમાન ઇસ્રાયેલના ઇતિહાસનો સૌથી મહાન રાજા હતો. પરંતુ દુઃખદ વાત તો એ છે કે સાચા ઈશ્વર પ્રત્યેની તેની વફાદારીમાં અસ્થિરતા હતી. તેણે બીજા દેવોને બલિદાનો કર્યા અને રાજકીય સંબંધો સાચવવા માટે બીજા દેશોની છોકરીઓ સાથે લગ્નો કર્યા, અને એમ ઇસ્રાયેલમાં બીજા દેવોની આરાધનાની શરૂઆત થઈ. પહેલો રાજાઓ 11:1-8. બીજા શબ્દોમાં કહીએ તો સુલેમાને આત્મિક બાબતોમાં સમાધાનો કરવાની શરૂઆત કરી અને એવું બંડ કર્યું જેનાથી આખો દેશ બગડી ગયો. અંતિમ વિશ્વાસઘાત. સુલેમાનના મરણ પછી 12 કુળોમાંથી 10 કુળોએ તેના અનુગામી વિરુદ્ધ બળવો કર્યો. પહેલો રાજાઓ 11:41-12:24. ઇસ્રાયેલનું રાજ્ય કુળો અને ભૌગોલિક દ્રષ્ટિએ બે ભાગમાં વિભાજિત થઈ ગયું. એમ કહી શકાય કે ઈશ્વરનું કુટુંબ ભંગિત ઘર જેવું બની ગયું હતું. એ વાત ખૂબ જ દુઃખદ છે કે ઘણા રાજાઓએ તો ઈશ્વરના નિયમોની પ્રત ક્યારેય જોઈ જ નહોતી. બીજા રાજાઓ 22:8-13. વિભાજિત દેશનો ઉત્તરીય ભાગ, એટલે કે રાજકીય રીતે બળવો કરનાર 10 કુળો તરત જ આત્મિક રીતે પણ બંડ કરવા લાગ્યા. પહેલો રાજાઓ 12:25-33. જે ઈશ્વરે તેમને આ દેશ આપ્યો હતો અને અલૌકિક રીતે તેમને ત્યાં વસાવ્યા હતા, તેના પ્રત્યે વફાદાર રહેવાને બદલે તેમણે ઈશ્વરની સાથે વિશ્વાસઘાત કર્યો. તેથી જે પ્રબોધકોએ આખા દેશમાં ફરીને પ્રબોધ કર્યો, તે પ્રબોધકોએ આ લોકોના આત્મિક બંડને વેશ્યાવૃત્તિ અને આત્મિક વ્યભિચારની સાથે સરખાવ્યું. ત્યાં એક આબેહૂબ સમરૂપતા હતી. દેશના દક્ષિણ ભાગમાં જે બે કુળો હતા તેઓ પણ ધીમે ધીમે આત્મિક બળવો કરવા લાગ્યા. ધીમે ધીમે કરવામાં આવતું પાપ પણ પાપ જ છે. ઈશ્વરનો ત્યાગ કરવાથી ક્યારેય સારું થતું નથી. બાઇબલ એક સ્થળે એમ કહે છે કે તમારું પાપ તમને પકડી પાડશે. ગણના 32:23. ઈશ્વરે અગાઉ કર્યું તેમ પોતાના લોકોને તેમની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરીને તેની પરિસ્થિતિઓની કિંમત ચૂકવવા દીધી. ઈસવીસન પૂર્વે 722માં દેશનો ઉત્તરીય ભાગ જેમને આશ્ચર્યો દ્વારા જીતવામાં આવ્યો. જો તમે ધી લોર્ડ ઓફ ધ રિંગ્સ નામનું ચલચિત્ર જોયું હોય તો આશ્ચર્યોને મોર્ડોરે કરેલી ચઢાઈઓની જેમ વિચારો. મને આ ઉપમા ગમે છે, કેમ કે આશ્ચર્યો તેમની ક્રૂરતા માટે પ્રખ્યાત હતા. તેમણે 10 કુળોને આખા જગતમાં વિખેરી નાખ્યા અને તેમના કુટુંબો તોડીને તેમનું સર્વસ્વ લૂંટી લીધું. લગભગ 100 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 586માં બાબિલવાસીઓએ દેશના દક્ષિણ ભાગના બે કુળોને જીતી લીધા. સેંકડો ઇસ્રાયેલીઓને બળજબરીથી બાબિલોનમાં ગુલામ કરીને લઈ જવામાં આવ્યા હતા. પ્રમાણિકપણે વિચારીએ તો જો આ સમયે ઈશ્વર તેમના લોકોને ભૂલી ગયા હોત તો આપણે તે પરિસ્થિતિને સમજી શક્યા હોત, કેમ કે ઇબ્રાહીમના સમય પછી સેંકડો વર્ષો સુધી વારંવાર તેમણે ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના માટે તેઓ લાયક હતા તેની સમીક્ષાને ટાળવી કઠિન છે, પણ ઈશ્વર એવી રીતે કાર્ય કરતા નથી. ઈશ્વરે હજુ પણ પોતાનું એક માનવીય કુટુંબ હોવાની ઈચ્છાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમના લોકોને અને બાકીના માણસોને પણ તેમના કુટુંબમાં ફરીથી સામેલ કરવા માટે યુક્તિઓ બદલવાની જરૂર હતી. ઈશ્વરે પોતાના લોકોની સાથે શ્રેણીબદ્ધ કરારો કર્યા હતા, પરંતુ આ લોકો તો સ્વાભાવિક માણસો હતા. તેઓ અનુમાનિત નિયમિતતા સાથે ઘણીવાર નિષ્ફળ ગયા હતા. બાકીના માણસોને તો અલૌકિક વ્યક્તિઓને, એટલે કે પુનર્નિયમ 32:8 મુજબ દેવના દીકરાઓને સોંપવામાં આવ્યા હતા, અને હવે તેઓ તેમના સર્જનહાર અને ઇસ્રાયેલના દેવના શત્રુઓ બન્યા હતા. પરિસ્થિતિ જટિલ બની હતી. ઈશ્વરની પાસે બે ભાગમાં આ સઘળી બાબતોનો ઉકેલ હતો. જ્યારે ઈશ્વરના કુટુંબના બાળકો બંદીવાસમાં હતા ત્યારે ઈશ્વરે બે પ્રબોધકો યર્મિયા અને હજકીએલને ઊભા કર્યા હતા. તેમણે લોકોને આ વાત કરી હતી કે ઈશ્વર તેમને ભૂલી ગયા નથી, અને ઈશ્વર પોતાના બાળકોની સાથે નવો કરાર કરશે અને તેમનો આત્મા તેનું ચિહ્ન થશે. યર્મિયા 31:31-34, હજકીએલ 36:22-28. નવો દિવસ આવી રહ્યો હતો, પણ જે નવો દિવસ આવી રહ્યો હતો તે કેવી રીતે ઈશ્વરે કરેલા જૂના કરારને દૂર કર્યા વગર કે તેને બદલ્યા વગર માન આપશે તે પ્રશ્નનો ઉત્તર આપતો નથી. ઘણા ઇસ્રાયેલીઓએ ઈશ્વરનો નકાર કર્યો હતો અને બીજા દેવોની ભક્તિ કરી હતી. તેમણે ઈશ્વરના કરારો તોડીને ઈશ્વર પ્રત્યેનો અણગમો બતાવ્યો હતો. તેમણે ઈશ્વરને દુઃખી કર્યા હતા. ઈશ્વર પોતાના વચનોને માન આપવા માંગતા હતા, પરંતુ તેમના ઘણા બધા બાળકો બીજા દેશોના દેવોની ભક્તિ કરવા માટે લલચાયા હતા. એ તો મરણનો માર્ગ હતો. યાદ રાખો કે એદનવાડીમાં જે બનાવ બન્યો હતો તેના લીધે દરેક માણસે મરવાનું હતું, અને સાચા ઈશ્વર તરફ ફરીને તેમના પ્રેમ અને વચનો પર વિશ્વાસ ન કરે ત્યાં સુધી તેમને અનંત જીવન મળવાનું નહોતું. મોટાભાગના ઇસ્રાયેલીઓ આ વાત ભૂલી ગયા હતા. તેઓ ઘણા બધા દેવોમાંથી તેમની ઈચ્છા મુજબના દેવની પસંદગી કરી શકતા નહોતા. તેમણે તો એક જ સાચા ઈશ્વર પર વિશ્વાસ કરવાનો હતો અને એ વિશ્વાસમાં કાયમ રહેવાનું હતું. ઇસ્રાયેલમાં રાજાઓ થયા તે સમયે પરિસ્થિતિ વધારે વણસી ગઈ. ઈશ્વરે દાઉદને વચન આપ્યું હતું કે તેના સંતાનો રાજ્યાસનનો વારસો પામશે, પણ તેઓમાંના ઘણા ઈશ્વરથી દૂર થઈ ગયા. ઈશ્વર વિશ્વાસના વફાદારીપણાની આ અછતની અવગણના કરી શક્યા નહીં. તે પોતાના વચનને પણ તોડી શક્યા નહીં. એ તો જાણે એવો સ્વીકાર કરવા જેવી વાત છે કે આ બધું કાર્ય એક ખરાબ વિચાર કે ઈરાદો હતો, પણ સઘળું જાણનાર ઈશ્વરનો વિચાર કે ઈરાદો ખરાબ હોઈ શકે નહીં. તો પછી જે લોકોએ ઈશ્વરનો નકાર કર્યો હતો તેમના હકમાં પોતાના વચનોને ઈશ્વર કેવી રીતે પૂરા કરી શકે? તેમને નવા હૃદયોની જરૂર હતી. તેમને માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની હાજરીની જરૂર હતી. તેમને તો સનાતન રાજા અને ઈશ્વરની સંપૂર્ણતા બતાવનાર વ્યક્તિ બની શકે એવા ઇબ્રાહીમના અને દાઉદના સંતાનની જરૂર હતી. તે સંતાને માણસ જાત પરથી મરણના શ્રાપને દૂર કરવાની પણ જરૂર હતી. પણ કેવી રીતે એક માણસ મરણ પર વિજય પ્રાપ્ત કરી શકે? તેણે ઈશ્વર પણ હોવાની જરૂર છે. આ બધું કેવી રીતે શક્ય બની શકે? કોઈ વાંધો નહીં.